हरि चरित्रों से भरपूर है सागर की ये कथा स्वामी नारायण
भव सम भव भीति भेदनम सुख संपत करुणानिकेतन व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा सहजानंद गुरु भजे सदा श्री पूर्ण पुरुषोत्तम नारायण नमो नमः अक्षरधामाधिपतये आनंदपतये मुक्तपतये श्री राजाधिराजाय नमः सर्वावतारी सर्वोपरि श्री स्वामी नारायणाय सर्व कारण कारण परम ध्येय मूर्ति मत प्रकाशक मत कर्तृ करुणा निधान श्री हरि कृष्ण महाराजाय नमः सर्वाधार अंदर बहि सर्वत्र स्थितः प्राणाधार प्राण प्रिय प्रिय वर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमः एकाकी वनवासी कंद फूल फलासी महाकृपालु पति दयालु अति कृश तनु बाल मुनि श्री नीलकंठ वरणि राजाय नमः सदानंदाय आनंद घन मूर्ति श्री पूर्ण पुरुषोत्तम सहजानंद स्वामी महाराजाय नमो नमः एतादृश हरिम अखंड रुदि धारक अस्माकम आदि गुरु सद्गुरु श्री गोपालानंद स्वामी अखंड हरि रूप निमग्न परम साधु सेवक सर्व परमहंस मुख्याय नमो नमः हरिगुरु तुल्य सद्गुरु साधुता मूर्ति श्री मुक्तानंद मुनय पंडित प्रवर नित्यानंद मुनय कविवर ब्रह्मानंद स्वामी ने श्री हरि सेवक मुकुंदानंद ब्रह्मचारी ने सद्गुरु निष्कुलानंद स्वामी ने सद्गुरु प्रेमानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने आनंदानंद मुनये इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः ग्रंथ लेखकाधारानंद मुनये ग्रंथ श्रोत्र श्री भक्तराज दादा खाचराय मम मोक्षदातृ गुरुवर्य सद्गुरु श्री राधारमण स्वामी ने नमो नमः सर्व प्रगट सद्गुरुभ्यो सर्व सद्यो हरिभक्तेभ्यश्च नमो विक्रम संवत 2073 भाद्रवा सूद पांचम से आज शनिवार छे तारीख 26/8/2017 कुंडलधाम भजन हॉल में उपस्थित आप सबनु स्वागत छे। आज ऋषि पांचम कहवाय। आ दिवसे दिवंगतनी पाछळ कंईक सत्कर्म थाय छे अने खास बहनों आ ऋषि पांचम रहता होय छे अने એક બળદને જે કંઈ દુઃખ અપાઈ ગયું હોય તો ખેડૂતે આ ઋષિ પાંચમ કરવી જેથી એના ઘરના પશુઓને કંઈક એનાથી ટાઈમે ટાઈમ પાણી નીડ ન નખાણું હાજે માંદે સેવા ન થઈ હોય તો એના પાપનું નિવારણ થઈ જાય એવું તેવું કંઈક હું જાણું છું। એવી છે આજે ઋષિ પાંચમ। આપણા વાત્સલ્ય મૂર્તિ પુરાણી ભુજના ઘનશ્યામજી વનદાસ સ્વામીની પુણ્યતિથિ છે। આપણે અત્યારે શ્રીમદ હરિચરિત્રામ સાગર સાર જ્ઞાન યજ્ઞ ચલાવી રહ્યા છીએ, એનો લાભ લઈ રહ્યા છીએ। બીજાપુરની કથામાં વનવિચરણની કથા, અતિ મધુર કથા, દિવ્ય કથા, તપની કથા, યોગની કથા, ભગવાન માટે કંઈક સાહસની કથા છે. ભગવાન ખુદના જીવનમાંથી જ આપણને પોતાને કંઈક ઉપદેશ દઈ રહ્યા છે. વાલો મારો વડલે બેઠા છે. સત્સંગી જીવન વગેરે બીજા શાસ્ત્રના મતે તે દિવસે જન્માષ્ટમી હતી, શ્રાવણ વદ આઠ. આ ગ્રંથની રીત કંઈક અલૌકિક છે. એક બાજુ નદી વહે છે, નદીના કાંઠા ઉપર થોડો દૂર બહુ મોટો વડલો છે, ઘાઘોર વડલો. વદ પક્ષની એટલે કૃષ્ણ પક્ષની અંધારી રાત છે. નીલકંઠ વર્ણીને ખાવા કાંઈ મળ્યું નથી ઘણા દિવસથી, ખાલી નદીમાં સ્નાન કરીને પાણી પીધું છે. સાંજનો વખત છે, સંધ્યા ઢળી ચૂકી છે. ધીમે ધીમે અંધારું પથરાવા લાગ્યું છે. પક્ષીઓ ચારો ચરીને પોતાના માળામાં વિશ્રાંતિ અર્થે એકત્રિત થયા છે. ધીમે ધીમે પ્રકૃતિનું વાતાવરણ શાંત થતું જાય છે અને રાત્રિના જે રખડનારા પ્રાણીઓ યા રાક્ષસો બહાર આવીને પોતાના ખોરાક માટે આમથી આમ ભટકી રહ્યા છે. એવી ભયંકર રાત્રિમાં ભલભલા મૃદને પણ બીક લાગે ત્યારે બાલ મુનિ નીલકંઠ વર્ણી વડલા નીચે પોતાના મૃગચર્મને પાથરી પદ્માસન વાળી પરમેશ્વરના ધ્યાનમાં નિમગ્ન છે. સત્સંગી જીવન એવું કહે છે કે હનુમાનજી મહારાજને ભગવાન શ્રી હરિ છપૈયાથી જ્યારથી અયોધ્યા રહેવા ગયા ત્યારથી એવું નિયમ હતું કે સંધ્યા ટાણે ધર્મદેવને ઘરે જઈને બાલરૂપમાં રહેલા પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા. અને શ્રી હરિ જ્યારે વન નીકળ્યા ત્યારે સર્જુને કિનારે હનુમાનજીએ આવીને વંદના કરી હતી અને પ્રાર્થના કરી હતી પાછા વળવાની, પણ મહારાજે ના પાડી અને એમ કહ્યું કે બધાને સમજાવી દેજો તમે, અમે પાછા તો નહીં આવીએ. ત્યારે હનુમાનજીએ એક રિક્વેસ્ટ કરી હતી, વિનંતી કરી હતી કે મારે રોજ સાંજે આપના દર્શનનો નિયમ છે, એનું હવે કેમ થશે. ત્યારે મહારાજ એવું કહેલું કે અમે જ્યાં હોઈએ ત્યાં તમારે આવીને દર્શન કરી જવા, અમને ડિસ્ટર્બ ન કરો. બસ એ નિયમને અનુસારે હનુમાનજીએ હનુમાનગઢીમાં અયોધ્યામાં આમ જોયું કે ક્યાં છે. ભયંકર વનમાં વડલા નીચે કાળી અંધારી રાતમાં વરણીરાજ એકલા બેઠા છે એવું દાદાને દેખાણું. એ બી દેખાણું કે ચારે કોર હિંસક પ્રાણીઓ રાક્ષસો ભેરીઓ ભૂતો પલીતો બધા રખડે છે. અને હનુમાનજીને એમ થયું કે મારા પ્રભુને કોઈ કાંઈક કદાચ વિક્ષેપ કરે. તત્કાળ પોતે પોતાની શક્તિથી દાદા હનુમાનગઢીથી આવ્યા. વડલાની જે મહારાજ બેઠા છે અને બે હાથ જોડીને વંદન કર્યા, નેણા ભરી નિરખ્યા અને પછી એમ થયું કે હવે પ્રભુ તો એકદમ ધ્યાન મગ્ન છે એટલે એમને મારે વિક્ષેપ ન કરાય. પછી હનુમાનજીએ શું કર્યું, વડની ડાળી ઉપર જઈ ઘોડો પંગાળીને આસન કર્યું, સ્વરૂપ નાનું કરી નાખ્યું. ત્યાં બેઠા બેઠા સિક્યોરિટી કરે છે કે કોઈ પ્રાણી આ કોઈ ભૂત પ્લીત યા રાક્ષસ પહેરો પ્રભુની નજીક ના આવે, હું સાવધાન છું. પ્રભુ નીચે ધ્યાન કરે, હનુમાનજી ઉપર બેઠા પ્રત્યક્ષ મૂર્તિના દર્શન કરીને ધ્યાન કરે છે. આવી રીતે એ જન્માષ્ટમીની રાત્રિ વ્યતીત થઈ રહી છે. જ્યારે સમગ્ર સૃષ્ટિમાં તો મંદિરે મંદિરે બાલ પ્રભુ કૃષ્ણના જન્મોત્સવ માટે હે વિધવિધ થાળ ને પૂજા ને પંચાયશીરી ને ઉત્સવ ને ધજા ને પતાકા ને ઢોલ ને નગારા ને ઉમંગનો કોઈ પાર નહીં અને પ્રગટ થયેલા પરમાત્મા વડલા નીચે જંગલમાં બે ચાર દીના ભૂખ્યા એમ નામ લંકાય છે. આ સૃષ્ટિની આ વિચિત્ર વાત છે. વાલા ભક્તો, આ જંગલમાં એક મોટો ભૈરવ રહેતો હતો અને એનું નિવાસસ્થાન આ વડલો જ હતો કે જે વડલા નીચે વર્ણી અત્યારે બેઠા છે. હા, ક્યાંક ગયો તો બધું એનું ટોળું લઈને, બહુ ઝાઝું ટોળું હતું એની આરે, 150-200 જેટલું લખે છે. એમાં કેટલાક ભૂત પ્રેત પલ્લિત એમાં એમ બધી વેરાયટી આવે. એ ગામમાં કેમ કેટલીક પ્રકારના માણસોને જ્ઞાતિઓને આન તેન બધા રહેતા હોય, એવું એમાંય હોય. એના બધા નાના ભૂત પ્લેત યક્ષ રાક્ષસ પિશાચ ડાકણી સાકણી પિશાચની આ બધી ક્વોલિટીઓ હોય વિવિધ પ્રકારની. અને એનો આ મહીપતિ કહેવાય એમ બોસ હતો ભૈરવ. બાલપ્રભુ તો ધ્યાનમગ્ન સ્થિતિમાં છે પરમેશ્વરના સ્વરૂપ સાથે, જાણે કે પોતે પોતાની તમામ વૃત્તિઓને એકાકાર કરી છે. અને મહા મોટો જે આનંદ કહેવાય એની સાથે ઓતપ્રોત થઈને એ આનંદમાં પોતે નિમગ્ન છે. હનુમાનજી વડની ડાળી પર બેઠા છે, બરોબર અડધી રાત ગઈ હશે, ત્યાં ઓલો ભૈરવ વનમાં એના ખોરાક માટે ગયો હતો, તે શિકાર કરી ખાઈ પી પેટ ભરીને વરી થોડુંક બ્રેકફાસ્ટ થાય એટલે હારે લઈને આવે છે. મોટો જબર પાડો મારેલો, ખભે નાખેલો, પાડાનું મોઢું લબડે, એમાંથી જીભ લબડે, માથામાં લોહી પડે, વર્ણન ન થાય એવી ભયંકર એ બધાની ટોળી. ભૂત પિશાચ કોઈ હરણિયા મારેલા, મૃગલા મારેલા, અને બધા લોહીવાળાને વેશ એના જોયા જાય નહીં. કોઈ મહિલા બાળક જોયે તો રાડ ફાટી જાય એવા ડેન્જર રાતમાં આવ્યા મારા. દૂરથી જોયો તો એને પોતાનું નિવાસસ્થાન વડલો એને નીચે કોઈને બેઠેલા જોયા એટલે એને આશ્ચર્ય બહુ થયું કે આ નિર્જન વનમાં જન ક્યાંથી? આ તો ભયંકર અરણ્ય છે. અરણ્ય એને કહેવાય જેમાં માણસથી પ્રવેશ થાય નહીં. આ અરણ્ય હતું, વન હતું, એવું નિર્જન વન. એને એમ થયું કે અહીં કોણ છે ને વળી આવી શાંતિથી આ ભાઈ બેઠા છે, આ છોકરો છે. એલા પહેલાં એને આશ્ચર્ય લાગ્યું કે સામાન્ય તો હોય જ નહીં, કેમ જે સામાન્યથી અહીં આવી શકાય જ નહીં, માટે હશે અસામાન્ય. પણ તરત પાછો એનો ઈગો કૂદકો મારીને બહાર આવ્યો કે એવા અસામાન્ય હોય કે સામાન્ય, આપણે શું ફેર પડે, આ તો આપણો એરિયા છે. સૌના એરિયામાં સૌનું જોર બહુ હોય, ભૂમિ ઓળખીતી હોય, માણસો અગલ બગલમાં પોતાના જાણીતા હોય, એટલે પાવર થોડોક વધી ગયેલો જ હોય. બહાર ગામ જાય ત્યારે માણસ થોડો ઢીલો હાલે, પણ ગામમાં તો એનો પાવર અલૌકિક હોય. અને એમ થયું કે આવા નવા આપણા સ્થાનમાં આવીને બેસી જાય તો આપણે જવું ક્યાં? એટલે એટલે એમ કીધું કે આને કાઢવો છે એમ, અહીં નહીં એમ, જો આવું છે આ દુનિયા. મા બાપ ઘર પરિવાર સંસાર સુખ બધું છોડીને જે વ્યક્તિ વનમાં જઈને બેઠા, ત્યાંથી એ કાઢવાવાળા તો નીકળે છે. આને કાઢવો છે, આય આય નહીં, આય નહીં લે કહો. અરે ઓ ભૂત, ઓ પ્રેત, જાઓ અને મારીને એનું ગરમ ગરમ લોહી પી જાઓ. આવું બોલ્યો. કેવું લોહી? હા, ઠરવા નહીં દેવાનું એમ, ફ્રેશ એકદમ તાજો. એટલે ઓલા ભૂતને પ્રેત ધમ ધમ કરતા આગળ આટલા, એટલે હનુમાનજીએ જોયું હોત તારી, હું અહીં બેઠો છું અને કાંઈક પ્રભુ પાસે આવે નહીં. એટલે હનુમાનજીએ બૂમ પાડ્યો, ખબરદાર. એટલે ઓલા ઊભા રહી ગયા અને ભૈરવે આમ જોયું કે અવાજ ક્યાંથી? ત્યાં તો વડદાના પાંદડા હળવળ્યા હળ્યા એટલે એને લાગ્યું કે આમાં કાંઈક છે. બધા ઊભા રહી ગયા. એક વાંદરો દેખાણો, એટલે ભૈરવને હસવું હોય, ઓ તારીના વાંદરા કી કેરીઓ કરે છે, તમે ઊભા રહી જાઓ છો, જાવ. એટલે ઓલા વળી ઉભડ્યા. એટલે હનુમાનજીને એમ થયું કે આને મને વાંદરો માન્યો, એટલે મોટું જબર સ્વરૂપ લીધું હો, અને હાકલ મારી ખબરદાર, એક ડગલું આગળ આવ્યા તો ખેર નથી તમારી. ત્યારે આને ખબર પડી આ વાંદરો નથી, આ તો બહુ મોટો વાંદરો, માર માર એવો છે. પણ અહંકારી માણસ કઈ પાછા વળે ને એને હાકલ મારી હો કે ઉભા રહ્યા તમારી ખેર નથી, કોઈ બી સામે હોય જાઓ, મારી આજ્ઞાનું પાલન કરો, આને મારીને એનું ગરમ ગરમ લોહી પી જાઓ. ઓલે વિચારવા માંડ્યા કે હવે જાવું કેમ, આવો મોટો પહાડી વાંદરો. એણે કીધું કે ઉભા રહ્યા તો હું મન નાખીશ. આ આસુરી લોકોનું બધું આવું જોયે. પછી આ બે વિચાર કર્યો કે હવે મરવાનું જ નક્કી થઈ ગયું, આમ હાલો કે ઉભા રહ્યો. આવાની હાથે મરવું એના કરતા આ કઈ ખારો માણસ છે, આને તો આપણે ઓળખીએ છીએ. હાલો હવે જે થાવી થાય, એનું બધું ટોળું હારે લઈને આવેલા, લગભગ 50 જણા હતા. અને હનુમાનજી એને આવતા જોઈ અને વડની ડાળેથી મોટું શરીર કરેલું ને એમનામ ધુબકો મારીને ભફાંગ લઈને પચાની ઉપર પીડ્યા. બોલો શું થાય તમે કલ્પના કરો. કાંઈક ના ડોકા મળ્યા ગયા, કાંઈક ના હાટકે ભાંગી ગયા. આ તો લોઢાના ને હનુમાનજી પાછા મુશ્કેલી બહુ થઈને રાડ્યું નાખવા માંડ્યા. અને હનુમાનજી પછી ઉછળ્યા કે તારી જાતના ભૈરવ ઊભો રહે એમ. એટલે ભૈરવને એમ થયું કે આ માથાનો છે ઊભો ન રહેવાય, ભાગો. જીવ તો હો ને વાલો, ભાગ્યો માળો. પણ હનુમાનજી એક બેન ત્રણ સલાંગે બોચીએ જયેલો. આઈ સિંહ પણ ભેંસું પાડા વગેરે ક્યાં ચાલે, બોચી જ ચાલે. ને આપ ચાલો એટલે માણા રાખ. તારી જાતના મારા પ્રભુને વિક્ષેપ કરવા આવ્યો. આ હું છું તો એને મને વાંદરું કીધો, હું વાંદરું છું. બોલો કે મા બાપ મૂકી દઉં, પગે લાગુ મૂકી દઉં એમને. તારી જાતના એક મુઠ્ઠી માથા મારી, એ આ માથું છે ને એ છાતીમ ગરી ગયું, અંદર ફિટ થઈ ગયું, આમ આમ કરી ગયો, જીભ કાઢી ગયો, લોહી વાકી ગયો. અને પછી બોલ્યો જિંદગી માંડી કરી નહીં જો છોડી દો બાપા, એક બસ એક એક એક. ત્યાં નીલકંઠ વર્ણી જાગી ગયા હનુમાનજી. એટલે પ્રભુનો અવાજ આવ્યો, ભાઈક સાલા અહીંયા આવો તો આજે પરમાત્માનો જન્મદિવસ છે અને તમે જન્મેલાને ટાળી નાખો છો. ભૂતાવળ બધી ભાગી. ભૂતાવળ કે આ માણા ખતરનાક, ઓલો ડાયો માણસ આપણને એને બચાવ્યા જેને આપણે મારવા જતા હતા. સાલું આપણામાં એવું છે, આપણે જેને હેરાન કરવા જતા હોય ને એ જ આપણને ક્યારેક મદદ કરે ને સુખી કરે ને હેરાન થતા બચાવે છે. માણા ઓળખવામાં થાપ બહુ ખાઈ જવાય છે. જેને દુશ્મન માનતા હોઈએ તે ક્યારેક બહુ સારો મિત્ર નીકળે છે. અને જેને મિત્ર માનીને બગલમાં હુવાડતા હોય ને એ સાલો પડખેરીને ચપ્પુ મારે એવો હોય. દુનિયામાં માણસ ઓળખવામાં તો લગભગ બધાએ થાપ ખાધેલી જ હોય, થોડી વધારે ઓછી. કોઈ એમ કહી જ ન શકે કે મેં કોઈ દી કોઈને ઓળખવામાં કોઈ થાપ ખાધી નથી. અને એમ કેત માનવા ફેંકું છું. આપણે વધારે છેતરાણા હોય, એ એકાદ બે વાર છેતરાણો, પણ છેતરાણો ન હોય એ વાતમાં મને વિશ્વાસ ન પડે. તમને પડતો હોય તમે જાણો, એક ભગવાન જ એવા છે, એને કોઈ છેતરે નહીં. અને ભગવાન મનુષ્ય લીલા કરે ત્યાર પછી એ છેતરાતા હોય છે, લીલા એવી જ કરે, એ છેતરે. તમારી મને ખબર નહીં, આપણે નો કથા આવી. હો આ સરજુ છે, ઓ હું તો જાણતો ને, અમે ડોશી કોણ ઉડી આવી. પછી કે આવો આવો, વરુણ ની પાસે તપાસ કરાવી કે કોણ ભાઈ છે. વરુણ કહે તો સરજુ જ દેવી. ઓ લે આવો બધા બધા આવો. આ બધી મનુષ્યલીલા કહેવાય ભગવાનની. એને લઈને આપણે એને આપણી જેવા માની લેવાની ભૂલ ન કરવી, થોડું ધ્યાન રાખ, જોયા કરાય. મહારાજ કહે છે કે હનુમાનજી હારું થયું તમે આયા મારા ભાઈ. આ બધા મને માની નાખે છે. હનુમાનજી દાંત બહુ કાઢે કે બાકી તમારા જેવું નાટક કોઈને આવડે નહીં. ડ્રામા મસ્ત આવડે છે. આવા બધા છેતરવાના ધંધા કરવામાં તમને હું ઓળખું છું. ઓળખો છો? તમે કોણ છો મને ખબર છે. ત્યારે નીલકંઠ વર્ણીએ કીધું તો હવે જાઉં બાપા, ભૂખ બહુ લાગે છે. હવાર પડવા આવ્યું છે, હું નદીએ નાહી આવું, પૂજાપાઠ કરી લઉં, ત્યાં ફળ ફૂલ લઈ આવો. હનુમાનજી ઉપડી આવો ને ભગવાને નદીએ નાહ્યા અને પૂજા કરી વડલા નીચે. હવાર થઈ ગયું એટલે હનુમાનજી આવ્યા, ફળ ફૂલ લાવ્યા. બાલ પ્રભુને નદીના પાણીમાં ધોઈ ધરાવ્યા અને ભગવાન જેમાં હનુમાનજીને પ્રસાદી આપી. ભગવાન એના પર બહુ પ્રસન્ન થયા અને પ્રભુએ એવું કહ્યું કે હનુમાનજી આમ આવતા રહેજો, આ તો તમારો સાંજનો નિયમ હશે એટલે દર્શને તમે આવ્યા હશો અને આવું બધું જોયું હશે એટલે રોકાઈ ગયા હશો, રાતે પછી પાછા નહીં ગયા હો. પણ હું એમ કહું છું કે હું જ્યારે સંભાળું ત્યારે આવજો. ક્યારેક જરૂર પડે તમારી, મને સહાય કરવા તમારે આવવું હો. ત્યારે હનુમાનજીએ કહ્યું, મહારાજ આ સામર્થ્ય આપનું છે.
બડી પ્યારી વાત.
મહારાજ આ સામર્થ્ય આપનું છે, આપે જ મને આ બધી શક્તિ આપી છે, શરીર આપ્યું છે, ભક્તિ આપી છે. પ્રભુ સર્વદાતા હરિ જ છે, દ્રઢ માનવું અવશ્ય. જ્ઞાન આધ્યાત્મિક માર્ગનું સૌથી મોટું રહસ્ય સર્વદાતા હરિ, બધું તમે જ આપ્યું. સેવામાં હાજર છું પ્રભુ, યાદ કરજો તમારી વાત જુદી છે. તુમ હો પ્રભુ કાલ કે કાલા, મેં ક્યાં કરી શકું હરિ રખવા. શું રખવાળું કરું, તુમ પ્રભુ મોય સંભારોગે જબ હી તરત હી આવ હું હબ તબ હી. વાહ, હે મારા નાથ, તમે કાળના કાળ છો, હું તમારું રખવાળું શું કરું. પણ પ્રભુ આ દાસને જો એવી કંઈક સેવા આપશો તો મોટા ભાગ્ય માનીશ, તરત આવી જઈશ. આ એક અલૌકિક વાત છે. જેને પોતાનું કલ્યાણ ઈચ્છું એને હંમેશા એવું માનવું કે પરમાત્માને અને પરમાત્મામાં મસ્ત બનેલા સંત ભક્તને ક્યારેય આપણી કોઈ જરૂર ન હોય. એ આપણને જે કઈ કામ બતાવે છે એ પરમ સેવા છે, એ જ એની પરમ દયા છે આપણા ઉપર, એની કરુણા છે. નહીતર આપણી હામી ન જો. એ આપણને એમ કહેતા હોય કે તમે આટલું કરજો, અહીં રહેજો, આમ કરજો, મારી સેવા કરજો, આવજો, મને તમે મદદ કરજો, તો સમજી લેવાનું કે સોનાનો સૂરજ ઉગ્યો. પણ આપણે ત્યારે શું થાપ ખાઈ જઈએ છીએ, જોયો એને મારી જરૂર પડી, એ ભાઈ એ એ જોયો એને મારી જરૂર પડી, મને ફોન કરવો પડ્યો, મને કહેવું પડ્યું કે તારે આ કામ કરવાનું, મેં કર્યું. ગરુડ જેવા ગરુડ થાપ ખાઈ ગયેલા. નાગપાસથી જેથી રામ લક્ષ્મણને રાવણના યુદ્ધમાં બાંધવામાં આવ્યા, મેઘજીતે બાણ મારી, ત્યારે રામ પ્રભુએ ગરુડને વિનંતી કરેલી કે તમે કૃપા કરો ને આ બધા નાગને કાઢો. ગરુડજી આવ્યા, ગરુડજી ને જોઈને નાગ ભાગી ગયા હતા. ગરુડજી મુશમાં આવશે, તમને બાંધે માતી બીન ભાગી જાય, આપણો પરાક્રમ. એટલે ભગવાન એમ થયું કે ડોહો ભૂલો પડ્યો, આ ડોહા નવળી મેં થોડીક સેવા હોપી, આટલું કરો. તે ડોહો મરી ગયો, ગરુડ ડોહો અભિમાન આવી. એટલે આવું થાય માટે સાવધાન રહેવું. સેવા કરનારાએ, મદદ કરનારાએ, કાચું કામ કરનારાએ સાવધાન રહેવું. રાજી થયાનું પોતે કરાવી, રાજી થવો છો કેવા કૃપાનું. આ કડી યાદ રહે કાયમ. રાજી થયાનું પોતે કરાવી, રાજી થાવો છો કેવા કૃપા. એ જ વિચાર આપે, એ જ પ્રેરણા આપે, એ જ શક્તિ આપે, એ જ સુવિધા આપે અને એ જ બધું કરાવે, અને ઉપરથી પાછા એના એ તમે બહુ સારું કર્યું, અમે તમારા ઉપર રાજી થયા છીએ, ભગવાન તમારું ભલું કરે, એમ પાછા આશીર્વાદ. આ પરમેશ્વરની લીલા છે, આને હંમેશા ધ્યાનમાં રાખવાની. ભૂલી નહીં જવાનું સાહેબ, ઓકે. ભૂલી જાય તો અભિમાન આવી જાય કે મેં મદદ કરી, મેં સેવા કરી, આટલા વર્ષ મેં આમ કર્યું, આટલું મેં કામ કર્યું, મેં શરીર તોડી નાખ્યું, આમ તેમ ફલાણું ઢીકડું, કાંઈક ના કાંઈક સંકલ્પ થાય. આપણને ન થાય તો આપણા હગાવાલાને બૈરા છોકરાને થાય કે તમે કેટલી સેવા કરીને તમે કેટલું આમ કર્યું તેમ કર્યું. અને આમને તેમ હવે ભાઈ હવે હું કર્યો અમે, આપણા ભાગ્યથી આપણને સેવા મળી. બસ એક જ વાત,
તુમ હો પ્રભુ કાલ કે કાલા, મેં ક્યાં કરી શકું રખવાલા.
ત્યારે ભગવાને કહ્યું, તો હવે મારે વનમાં આગળ વધવું છે, આપ સુખે અયોધ્યા પધારો. હનુમાનજી મહારાજે રજા લીધી અને શ્રીહરિજી મહારાજ ત્યાંથી આગળ વધ્યા છે. કાળો પહાડ આવ્યો, એની તળેટીમાં ખૂબ ચાલ્યા. કાળો પહાડ ઓળંગ્યો અને શ્વેત પહાડ તરફ ગતિ કરી. રસ્તામાં શ્વેત પહાડ આવ્યો, એના ઘાટા ઘાટા વનમાં વર્ણી આયલા જાય. સૂરજનો ધરતી ઉપર કિરણ ન પડે એવા ઘાટા જંગલ, આવું લખેશ ગ્રંથ. એમાં હાલવાનું, એકલા હાલવાનું, પગમાં કઈ પહેર્યા વગેરે હાલવાનું. ભગવાન એમાં હાલ્યા જાય છે જ્યાં દિશની ખબર ન પડે. પ્રભુ આ જંગલમાં ભૂલા પડ્યા, બોલો ઉત્તર દિશામાં હાલ્યા જાય છે. વનમાં ભગવાન ઘણી વખત ભૂલા પડે છે. આગળ જતા ગંગા નદી આવી, શ્રીહરિ ત્યાં રાત રહ્યા. પણ ગ્રંથકાર અહીંયા એક સરસ દોહો લખે છે,
ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર, ઈશ્વર ઈચ્છાય તન રહત રખતન કબુ સંભા.
એટલો બધો આ દોહો સરસ છે. મારે અને તમારે જીવનમાં આત્મસાત કર્યા જાય છે.
ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર,
ભૂલે પોતાના દેહને લગારે માનતા જ નથી. કોને નથી માનતા બોલોજી? પોતાના દેહને થમકો માનતા જ નથી. અને એક વાત યાદ રાખજો, જે દેહને ન માને ને એ જ ભગવાનને માને. આત્માની ટોટલી જગ્યા દેહે લઈ લીધી છે. દેહને નહીં માનીએ ત્યારે ભગવાનને માનવા શક્તિમાન થશું. કેમ કે જે શક્તિથી દેહને માનીએ છીએ, જે વૃત્તિથી, એ જ શક્તિ વૃત્તિથી પરમેશ્વરને માનવાના છે. નવી ક્યાંથી લાવશું? જો દેહે જ આપણી શક્તિ વૃત્તિ ચેતનાને રોકી પાડી, તો પરમેશ્વરને માનવા માટેની શક્તિ વૃત્તિ ચેતના આપણે કાઢશું ક્યાંથી? સર બોલીએ છીએ, માટે દેહને નહીં માનીએ ત્યારે ભગવાનને માનશું. એક વાક્ય ઉપર ધ્યાન દો, જેટલો દેહ માનશું એટલા ભગવાન નહીં માનીએ, જેટલા ભગવાન માનશું એટલો દેહ નહીં માનીએ. કા દેહને માનો કા દેહીને, પરમાત્માને માનો. શરીરને માનો કા સર્વના શરીરીને માનો, એક વાત નક્કી કરો. તમારે આ હાડ માંસ ચામડાનો મળમૂત્રનો ભરેલો માયાનો જડ દેહ જોઈ છે કે દિવ્ય અલૌકિક ચેતનમય સુખનું ધામ એવી ભગવાનની મૂર્તિ જોઈ છે? ઇન દો મે સે એક મળે, બે નો મળે, દેહ મળે અને ભગવાન નો મળે, ભગવાન મળે અને દેહ નો મળે, ભગવાન મળી ગયા પછી દેહ નહીં મળતો. યદ ગતવાન નિવર્તન્તે તદ ધામ પરમમ. દેહ મળે છે એના ભગવાન ટળે છે, અને જેનો દેહ ટળી જાય એને પરમેશ્વર મળી જાય છે. આપણે બધા દેહને માનીએ છીએ અને ભગવાન શ્રી હરિ દેહને લગારી માનતા નહીં. કેટલો ડિફરન્સ બોલો ને, બહુ મોટો ફરક પડી ગયો.
ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર,
ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર.
સમજાય છે ગુજરાતી?
ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર,
ભૂલે કર નિજ દેહ.
દેહમાં કઈ ધ્યાન જ નથી, દેહની કઈ પડી જ નથી, દેહની કોઈ સંભાળ નહીં. ભગવાનમાં જ વૃત્તિ છે, ભગવાનની જ પડી છે, ભગવાનની જ સંભાળ છે, એમાં જ મસ્ત છે.
ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર,
ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર.
ઈશ્વર ઈચ્છા તન રહાર,
ઈશ્વર ઈચ્છા તન રહાર,
ઈશ્વર ઈચ્છા તન રહાર, કબૂ સંભાર,
રખતન કબૂ સંભાર, રખતન કબૂ સંભાર, રખતન કબૂ સંભાર.
ભૂલે કર હો, ભૂલે કર નિજ દેહ માનત નહીં લગા,
ભૂલે કર નિજ દેહ માનત નહીં લગા.
માનત નહીં, માનત નહીં, માનત નહીં લગાર,
માનત નહીં લગાર.
હે ભૂલે કર, ઓ ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર,
ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર,
જ માનત નહીં લગાર,
જ માનત નહીં લગાર.
સરસ છે ને? દેહને માને એ ભગવાનને શું ખાખ માને? દેહને માને એની બધી જ ક્રિયા દેહ હારું જ થાય, ભગવાન માટે કાંઈ ન થાય. દેહ ને માનનારો કદાચ ભગવાન ને માને તો પણ ભગવાન ને પોતાના દેહ ની સેવા કરવા વળગાડે. માંદો શું હારો કરી દો પ્રભુ એમ કે દેહ એનું સાધ્ય બની જાય છે. અને શ્રીહરિ સાધન દેહ માટે ભગવાનની પૂજા કરે, યાત્રા કરે, વ્રત કરે, તપ કરે, દેહ અને દેહના સંબંધી માટે, સંસાર માટે. કેમ કહીએ કે આ માણસ ભગવાન માટે કરે છે? ભગવાન માટે જે કરતો હોય એને ભગવાનને માન્યા કહેવાય. દેહ માટે, દેહના સંબંધી માટે, સંસાર માટે કંઈક ને કંઈક આપણે જો કરીએ છીએ તો એમ કેમ કહેવું કે આપણે ભગવાનને માનીએ છીએ? ભગવાનને માનતા નથી, ભગવાનનો તો ઉપયોગ કરીએ છીએ. માનીએ છીએ તો દેહને, સંસારને, સંબંધીને, પરમેશ્વરનો એને માટે ઉપયોગ કરીએ છીએ. પરમેશ્વરને માનતા નથી આપણે. તમારા ઘરમાં કાર હોય એને તમે માનો છો જ ને કે મારી પાસે કાર છે, એમ ભગવાનને માન્યા. પણ કારનો ઉપયોગ સંસાર માટે હોય છે, એમ ભગવાનનો ઉપયોગ સંસાર માટે કરતા હોઈએ છીએ. માટે ભગવાનને માનતા જ નથી, સંસારને માનીએ છીએ. સંસારને ત્યારે નીલકંઠ વર્ણી દેહને માનતા જ નહીં, અર્થાત સંસારને માનતા જ નહીં, વિષયને માનતા જ નહીં, માન સન્માન આદિકને માનતા જ નહીં. એમાં ક્યાંય એને રસ નહોતો, એમાં એની વૃત્તિઓ નહોતી, એમાં એનું ધ્યાન નહોતું, એમાં એને સુખ બુદ્ધિ નહોતી. રસ, ધ્યાન, સુખ બુદ્ધિ એક પરમેશ્વરમાં જ એને માની હતી.
ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર, ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર,
જ માનત નહીં લગાર દેહ કો માનત નહીં લગાર,
માનત નહીં લગાર દેહ કો માનત નહીં લગાર,
માનત નહીં લગાર દેહ કો માનત નહીં લગાર,
ભગત ગણાઈએ છીએ, સત્સંગી ગણાઈએ છીએ, સારા ગણાઈએ છીએ, સાધુ ગણાઈએ છીએ, આચાર્ય ગણાઈએ છીએ, સમર્પિત ભક્ત, એકાંતિક ભક્ત ગણાઈએ છીએ, પણ દેહને કેટલો બધો માનીએ છીએ એ કહો.
આપણા ઈષ્ટદેવ દેહને બિલકુલ માનતા નહોતા, આપણે એના જ ભક્ત થઈને દેહને કેટલો બધો માનીએ છીએ. પાછા બધા સારા ને શ્રેષ્ઠ ને મહાન પૂજ્ય ગણાઈએ છીએ અને છીએ દેહના જ પૂજક. ન જાણે પરમેશ્વરના પૂજક કેદી થશે. લગભગ ભગવાનના કહેવાતા જે કોઈ છે એ સંસારના જ હોય છે અને ભગવાન તો એને સાધન જ હોય છે, સાધ્ય નહીં. આના માટે તો આપણે સાધન સાધ્ય ભાવ ડડતા એક વર અભ્યાસ કર્યો. થઈ ગયું નક્કી? નિષ્કામ ભક્તિ આવી ગઈ? અઘરું છે. દેહને બિલકુલ જ્યારે નહીં જ માનીએ, હું આત્મા જ છું, શરીર છું જ નહીં અને મારો આત્મા પરમાત્મા છે, આટલી ડડતા મક્કમતાથી નહીં થઈ હોય ત્યાં સુધી દેહને અર્થે જ ભક્તિ થશે, દેહને અર્થે જ સત્સંગ થશે, દેહને અર્થે જ ભગવાનની પૂજા, યાત્રા, વ્રત, તપ, ધર્માંતર, રસોઈ બધું થાય. ભગવાનને અર્થે શરૂ જ નહીં થાય.
स्टार्ट न थियो स्टार्ट मंजिल की ओर अब तक हमारी गति शुरू नहीं हुई है। हमारी मंजिल ये काला पहाड़ पर जो बैठा है न वो है, मगर उनकी ओर अब तक गति शुरू नहीं हुई। गति हमारी संसार और शरीर की ओर हो रही है, हम न जाने क्या जानते हैं पता नहीं, मगर हम मानते हैं तो देह को
भूले कर निज देह को मानत नहीं लगा,
भूले कर निज देह को मानत नहीं लगा,
मानत नहीं लगा देह को मानत नहीं लगा,
मानत नहीं लगा
निज देह मानत नहीं लगा,
भूले कर निज देह को मानत नहीं लगा,
मने मजा आएगी। मेरी गाड़ी यहां फंस गई, मारे ये उपाधि थी गई से सागर सार ज्ञान यज्ञ नी कथा नी पूर्णाहुति नी तारीख कन्फर्म थी गई से, जहां मेरी गाड़ी रुक जाएगी तो और कोई कथा कट जाएगी। एक जगह ये गाड़ी कलाक उभी रही गई तो बीजा केटला स्टेशन उभी ज नहीं रहे साहेब, त्यारे तो टाइम है पुगे ने। हाँ वहां का पैसेंजर रह जाएगा, वहां का वहां करे ही क्या। वाला भक्तो ये गंगा नदी आवी एमा भगवान श्री हरि ए पोताना शरीर ने जम लाकड़ू फेंके एम फेंक्यू पानी जाव अने हामे किनारे पहुंचा, जम लाकड़ू तरतो निकले एम निकले उत्तर दिशा में चालवा लाग्या। आगळ जता बे मोटा पर्वत आव्या, हाय हाय, અને એની વચ્ચેથી પાણીનો મોટો પ્રવાહ આવતો દેખાણો, કોઈ રસ્તો નહોતો। ભગવાન કાંઠે કાંઠે હાલ્યા ગયા, આગળ જતા બે પહાડ બંધ, વચ્ચે મોટી ગુફા, એમાંથી ધોધમાર પાણી આવે, પાણી ટાટુકામાં હાથ બોળો તો લોહી થીજી જાય, કારણ કે હિમાલયમાંથી બરફ ઓગળીને પાણી આવતું। ભગવાન ઉભા રહ્યા, હવે તો ત્રણ તરફ પર્વત થઈ ગયા, પાછા વળે એ વૈરાગી નહીં। એમના હવે જાવું ક્યાં, ત્યાં તો એક પહાડની શિખર ઉપર મૂર્તિમાન હિમાલય પ્રગટ થયા। નીલકંઠજી આમ હામ જોયું એટલે એને ઈશારો કર્યો, આ પાણી આવે છે ગુફામાં ગરો, આ સિવાય કોઈ રસ્તો નથી। એટલું કહીને હિમાલય દ્રશ્ય થઈ ગયા અને ભગવાન શ્રી હરિ એક ગુફામાં પ્રવેશ્યા, આખી રાત ગુફામાં આવ્યા, સવારે આખો પર્વત વિંધી ભોયરામાં થઈને હામે નીકળ્યા ભાઈ। હવે ત્યાં નીકળ્યા ત્યાં એ મોટો ધરો હતો અને ચારે બાજુ જોયું કઈક પાકા હોનેરી કેળા હતા એવું કોઈ ગ્રંથમાં લખ્યું, તોડીને થોડોક જૂનો, પછી એની તળેટી ફર્યા, ચાર દિવસ તો ખાવાનું ન મળ્યું, ચોથે દિવસે ભોજન મળ્યું, તે જમીન પોતાના શરીરને વળી નદમાં ફેંકી દીધું। આ ગ્રંથ એવું કે વળી નદમાં ફેંકી અને એ નદને હામે કિનારે નીકળ્યા, પછી પુલ્હાશ્રમનો રસ્તો પકડ્યો, મનમાં ફરતા ફરતા વાલો માલો પુલ્હાશ્રમે આવ્યા, મુક્તનાથના દર્શન કર્યા અને ભરતજીએ જે જગ્યાએ તપ કર્યું હતું ત્યાં ગંડકી નદીને કિનારે પરમેશ્વર તપ કરવા લાગ્યા। મૃગ ચર્મ પાછળ ડાબા પગમાં છે ઉભા રહી, જમણો પગ વાળી ને ડાબા પગના હાથળે મૂકી બે હાથ ઊંચા કર્યા અને જમણા હાથમાં મહારાજે માળા લીધી અને ગાયત્રી મંત્રના જપથી હિરણ્ય મંડલસ્થ પરમાત્માની આરાધના. સંગત જે સબ બહાર સે અંતર કિન વિચાર, પુરંજન કથા વિચાર ગે બુદ્ધિ સંગત જે તેવા. બહારનો તો બધો સંગ છોડી દીધો હતો, થોડો શરીરનો ભાવ તો ટાળી નાખ્યો હતો, હવે બુદ્ધિનો સંગ છોડ્યો, સૂક્ષ્મ શરીરે છોડ્યો. મહાશુદ્ધ સ્વરૂપ નિજ આત્મા કો માને હરી, ઓદ બાહુઆનો ગાયત્રી જપ કરત નિત્ય. જબર તપ કે શ્રીહરિના ચરિત્ર, શ્રીહરિની મૂર્તિ, શ્રીહરિના ચરણ કમળ અને શ્રીહરિએ જે જે વચન કયા છે તે બધાનું મૂળ એક શ્રીહરિ જ છે. એવો અહીંયા દોહો છે.
હરિચરિત્ર હરિ મૂર્તિ હરિપદ પંકજ જો, હરી વચન જો જો કહે સબ હે મૂર એક સો.
નીલકંઠ વર્ણી ગંડકી નદીને કાંઠે પુલ્હાશ્રમમાં તપ કરે છે. બ્રહ્માના માનસ પુત્ર પુલહ ઋષિએ આ આશ્રમની સ્થાપના કરેલી સૃષ્ટિના આરંભ કાળમાં. સંસારમાં પહેલા વહેલા ત્યાગી પુલહ નામના ઋષિ થયેલા અને એણે ભગવા કપડા પહેર્યા, એટલે આ ભગવો જે વેશ છે ને એના પ્રદાતા નિર્માતા પુલહ ઋષિ છે. એ સ્થાનમાં પ્રભુ તપ કરે છે. ધર્મ અને ભક્તિ દિવ્ય દેહ મહારાજની સાથે જ છે. એક પગે ઉભા રહીને તપ કરતા પરમાત્માને એક મહિના, બે મહિના, ત્રણ મહિના ગયા, શરીર હુકાવા લાગ્યું. પવન આવે તોય કાયા લડથડે. ધર્મ અને ભક્તિ બે બાજુ આવીને ઉભા રહે છે કે કદાચ મારો દીકરો પડી જાય તો એને વાગે, અમે આમ આમ ઝીલી લઈએ. વર્ણી આવું આકરું તપ કરે છે અને જોઈને ત્યાંના તપસ્વીઓ બહુ આશ્ચર્ય પામતા, કંઈક વિધ મનમાં એમને તર્ક થતા તા કોણ છે. આ રીતે ચાર મહિના વરસાદની ધારાઓ સહન કરીને વાલમજીએ તપ કર્યો. પ્રબોધની એકાદશી આવી, તેથી જાગરણ કર્યું ને વહેલી સવારે સૂર્યનારાયણે દર્શન દીધા. પ્રભુએ બે હાથ જોડ્યા, હે દિનકર ભાસ્કર, તમારે લઈને દિવસ થાય છે, તમે અંજવાળો આપો છો, આપ મોટા દેવ છો, બહુ કૃપા કરી મને દર્શન દીધા. સૂર્યદેવ બોલ્યા, વર્ણિરાજ વર માગો, જે માગો તે આપીશ. હે સૂર્યદેવ, મને કામ ન વ્યાપે, ક્રોધ ન વ્યાપે, લોભ ન વ્યાપે, દંભ ન મારી પાસે આવે, મને ક્યારેય મોહ ન થાય, ઇન્દ્રિયોના ગણ થકી મારી રક્ષા કરજો અને અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્ય રહે એવું વરદાન આપજો. ત્યારે સૂર્ય બોલે, અવ સૂર્ય બોલત ભયે મોમે જો પ્રતાપ, તુમારો દિયો હે પાસ મમ સોબ લિયો આપ. હાથ જ ઊંચા કરી નાખે, હે ભગવાન, મારામાં જે કાંઈ પ્રતાપ છે ને એ બધો તમારો દીધેલો છે, તમે આજ મારી પાસે માગો છો તો તમે જે બધું આપ્યું છે ને બધું લઈ લો. મેરી આયુષ આપકો લગ જાય, મેરા પુણ્ય આપકો મિલ જાય, મેરું તપ આપકો મિલ, બધું તમને મળો, કે છે આપ સ્વીકારો. સૂર્યદેવ કે છે, પ્રભુ આપ અક્ષરધામાધિપતિ છો, કરુણા કરજો, હવે ઉગી આચમીન ઠાક્યો છું, તમારું ધામ ને તમારી સેવા આપજો નાથ. ભગવાન કે છે, ડ્યુટી પૂરી કરો, અંતે મારી સેવામાં લઈ જશો. પછી સૂર્ય નારાયણ અંતર ધ્યાન થયા અને દ્વાદશીને દિવસે વર્ણિરાજ ત્યાંથી મુક્તનાથને ત્યાંના સંતોને વંદન કરી રજા લઈ ઉત્તર દિશામાં ચાલતા થયા. ગાઢ જંગલ આવ્યું, એમાં પ્રવેશ જ્યાં સૂર્યનો પ્રકાશ આવતો નહીં, અને અનેક જંગલી પશુ પક્ષીઓ રાક્ષસો એ જંગલમાં રહેતા માણન ખાઈ જાય એવા. સૌને દર્શન સ્પર્શથી મોક્ષ આપવાનો શ્રીહરિનો હેતુ હતો, બીજો કોઈ હેતુ નહોતો. હો કે ભગવાન જ્યારે કરુણા કરે ત્યારે જીવનો મોક્ષ થાય છે. ક્યારે? વાલો કરુણા કરે ત્યારે. અને એ પણ પ્રગટિબિન મોક્ષ ન હોત કબુ, સબ જગ ભજત હે પ્રોક્ષ. પ્રગટ પરમાત્માના ભજન વિના મોક્ષ થાય નહીં. જગત બધું પરોક્ષપણે ભગવાન ભજે છે. અનંત જનકે મોક્ષ હિત હરિ ધરત અવતાર, પાત્ર કોપાત્ર ન ગણત તબ જ્યું ત્યું કરત હે પાર. ગમે એમ કરીને પાર કરે, કેમ જે પાર કરવા તો પ્રભુએ અવતાર ધારણ કર્યો હોય છે, માટે પાત્ર કુપાત્ર કઈ જોતા નથી. હરી કૃપા અપાર અવગુણ જીય કે પાર નહીં, તહુ કરત ઉદ્ધાર આપકે ગુણ કો દેખ કર. ભગવાનની કૃપા અપાર છે એટલે તે જીવના અવગુણને જોતા જ નથી. હે ભાઈ, અવગુણ હોય તોય ઉદ્ધાર કરે છે. સાચી તો પોતાની મોટાઈ જોઈને આવું છે. આમ ભગવાન વનમાં ચાલતા 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 આગળ વધી ગયા. ત્યાં બુટોલપુર નામનું પહાડી વિસ્તારમાં એક ગામ આવ્યું છે. ત્યાં મહાદત્ત નામના રાજા રાજ્ય કરે છે. એમની રાણીનું નામ મયારાણી છે. એને સંતોમાં બહુ ભાવ હતો, સંતોની ખૂબ સેવા કરતા, ભગવાનને પામવાની ઈચ્છા હતી. વર્ણી એ ગામના બાજના બગીચામાં ઉતર્યા, ભાળી ગયા, દાસીઓને મોકલી બોલાવવા. ભગવાન કે અમારા મહેલમાં આવું નથી. પછી આખો પરિવાર ત્યાં ગયા, એમને શરણે થયા. વર્ણીએ એમને ઉપદેશ આપ્યો, એને બહુ ગમ્યું. પછી વર્ણીએ જવાની તૈયારી કરી, હો કે અમારે અહીં હવે રહેવું નથી. રાણીએ ના પાડી, રાજાએ પણ વિનંતી કરી, આપ અહીં રોકાવ. પર વર્ણીને રહેવું નહોતું. આ ગ્રંથ એમ કહે છે કે વર્ણી બુટલપુરથી છાની રીતે નાઠા 10 કોસ સુધી ગયા છે. ત્યાં રાણી રાજાને ખબર પડી એટલે તરત જ પાછળ ઘોડેસવારો છોડ્યા અને નીલકંઠ વર્ણીને પકડીને વિનંતી કરીને પાછા રાજ્યમાં લાવ્યા. રાણીએ નિર્ધાર કર્યો કે હવે વર્ણીને ક્યાંય જવા દેવા નથી, આ તો વૈયા જાય. જો તેઓ એક વાર વૈયા જાય ને તો ફરીને પાછા ક્યારે આવશે નહીં. તેથી રાણીએ 10-10 કોસ ઉપર બધે ઘોડેસવાર મૂકી દીધા, સિક્યોરિટી પાવરફુલ. રાણીએ વર્ણીને ભગવાનના રૂપમાં ઓળખી લીધા હતા. કેમ જે તે વિના આવા કોઈ હોય નહીં. રાજા અને રાણી જેમ જેમ માન આપવા લાગ્યા તેમ તેમ વર્ણી ખૂબ ઉદાસ થવા લાગ્યા.
જું જું દેવત માં ત્યું ત્યું ઉદાસ હોતો. તમને હંભળાણું, જું જું દેવત માન ત્યું ત્યું ઉદાસ હોત બહુ.
આપણું કેમ છે? આપણું આ કડિયારે આપણે કઈ આપણું જીવન મેચિંગ કરી શકીએ ખરા? આપણું ગાવું હોય તો કેમ ગવાય ખબર છે?
જું જું કોઈ દેવત માન ત્યું ત્યું ઉલ્લાસ હોત બહુ. બહુ ગમે, બહુ માન, બહુ ગળ્યું લાગે, બહુ એવું ગળહટું લાગે. શ્રી હરિને માન ગમતું નહી, અદભુત વાત. જું જું દેવત માં ત્યું ત્યું ઉદાસ હોત બહુ.
એક મહિનો મહારાજ પછી ત્યાં રહ્યા બુટલપુરમાં. પછી જવા દેતા નહોતા એટલે મહારાજે પછી યોજના કરી. હો, અડધી રાતે સાના ઉઠ્યા, ગમે એમ કરીને મહેલમાં જ નીકળી ગયા. માર્ગ છોડીને ઘોર વનમાં આડા હેલ્યા. રાતે હાથીઓના ટોળામાં હેલ્યા બોલ, અને ઠેઠ નેપાળની રાજધાની કાઠમંડુએ નીકળ્યા ભાઈ. ત્યાંનો રણબહાદુર શાહ રાજા મળ્યો, એને દર્શન દીધા. મહિનો ત્યાં રોકાણા, ત્યાંથી ચીનની બોર્ડરે આવ્યા અને ત્યાંથી પાછા નેપાળમાં આવ્યા અને ત્યાંથી વિકરાળ વનમાં મહારાજે પ્રવેશ કર્યો. આગળ જતા હતા, સવારનો સૂર્યોદય થઈ રહ્યો હતો. એક બાજુ નદી વહેતી હતી, એક બાજુ સરોવર હતું, વચ્ચે થોડુંક બેટ જેવું હતું. ત્યાં એક મોટો વડલો હતો, ઝાડુ એનું થડ કેટલી વડવાયો, બધા થુમડાને વેલ વીટાણેલી હતી, બધા ફૂલ હતા. ત્યાં નીચે મૃગચર્મ પાથરીને એક પુરાના યોગી બેઠા બેઠા પૂજા કર્યા પછી ગીતાનો પાઠ કરતા હતા. બીજા અધ્યાય નૈનમ છિંદંતી શસ્ત્રાણી, આ બધા આત્માના લક્ષણો વાંચતા. યોગીની નજર ખેંચાવા માંડી જે દિશામાં નીલકંઠજી આવતા હતા તે દિશામાં. યોગી આમ જોયું તો એક બાલુડો યોગી આવે. હા હા હા, ઉભા થઈ ગયા. જાણે બે પુરાતન મિત્ર હોય એમ ભેટી પડ્યા હો, આનંદનો પાર નો રહ્યો. આ યોગીને ભગવાન સિવાય કોઈની આશા નથી. વરણીનું સ્વાગત કર્યું. બે બેઠા, થોડો સત્સંગ થયો. વરણીને થોડા ફળ ફૂલ આપ્યા વરણીજીમાં. પછી વરણી ગોપાલ યોગીને કે, યોગીરાજ, અછેદ્ય અભેદ્ય અજર અમર આવા જેના લક્ષણ શાસ્ત્રમાં કયા છે એવો મારો આત્મા અક્ષરરૂપ છે, તેને હું સત્ય અને અનુપમ જાણું છું. યોગીરાજ, તે આત્મા શુદ્ધ છે, પ્રકાશવાન છે અને દેહ અસત્ય છે અને દુઃખરૂપ છે. તે સત્ય આત્મા અને અસત્ય દેહનો બહુ યોગ થયો છે, તેથી સત્યરૂપ આત્માને અસત્યરૂપ દેહનો રંગ લાગી ગયો છે. પણ આપ એવી કાંઈ કૃપા કરો કે એનો રંગ રખે લાગે નહીં, એવો આપ હવે મને કાંઈક યોગાભ્યાસ કરાવો કે છે. આવું બાલ પ્રભુ ગોપાલ યોગીને કહે છે. સો અભ્યાસ અબ મોહી કરાવા, તામે તત્પર મે રહાવા, જોગ વિદ્યા મહાવિદ્યા કહાવે, ક્યાં મે તન કો સુખ ન રહાવે. હે યોગીરાજ, તમે મને એ અભ્યાસ કરાવો, મારા આત્માને મારા શરીરથી અલગ પાડી દો, હું એમાં તત્પર રહીશ. યોગ વિદ્યા મહાવિદ્યા કહેવાય. અને હું જાણું છું કે આવો અભ્યાસ કરવામાં શરીરને સુખ કદાચ ન રહે, પણ મારે છે ને શરીરના સુખ જોતા જ નથી. મને આત્મા અનાત્માની વિગત પાડો, એવો યોગાભ્યાસ કરો. પછી ગોપાલ યોગી નીલકંઠ વર્ણીને યોગ શીખવા લાગ્યા. વર્ણી એક વાર કે એને બધું સાંભળીને એક જ વારમાં શીખી જાય, જે કાંઈ બતાવે, નોળી વસ્તી ક્રિયા બીજા બધું એક જ વાર કહેવાનું, એક જ વાર બોલવાનું, ભખ લઈને બધું શીખી જાય. ગોપાલ યોગીની આંખો ચમકી કે આ કોઈ માણા નથી, માણસ આવા હોય નહીં. ગોપાલ યોગી ઓળખી ગયા કે આ તો ભગવાન છે. વર્ણી ગોપાલ યોગીની ભાવચી સેવા કરતા, ત્યારે ગોપાલ યોગી પણ એમને પરમેશ્વર માનીને એમની સાથે રહેતા હતા. એક વર્ષ રહ્યા અને પછી વર્ણીએ ગોપાલ યોગીને આત્માનું અક્ષર સાથે એક્ય શીખવાડ્યું અને અક્ષરરૂપ કર્યા અને એમાં વર્ણીએ પોતાના દર્શન આપ્યા. ત્યારે ગોપાલ યોગી કહે છે, કૃતાર્થોહમ કૃતાર્થોહમ અદ્ય દિને કૃતાર્થોહમ. વર્ષોથી યોગ સાધનાના બળે મેં જે માટે મારું શરીર ટકાવી રાખ્યું હતું એ કાર્ય આજ મારું પૂરું થયું. નીલકંઠ વર્ણીને પરમેશ્વર માનીને પૂજા કરી અને એવું કહ્યું કે હવે આ શરીરમાં આ સંસારમાં મારે એક સેકન્ડે રહેવાનું કોઈ પ્રયોજન નથી. જે અક્ષરધામનું એમાં રહેલા આપનું આપે મને દર્શન અને સુખ આપ્યું એને હવે કાયમી હું ઈચ્છું છું મારું કલ્યાણ. પછી ભગવાને એની પાસે ઊભા રહીને એને પોતાનું અક્ષરધામ આપ્યું. ગોપાલ યોગીની દૈહિક ક્રિયા, અગ્નિ સંસ્કાર વગેરે પોતે પુરુષોત્તમ નારાયણે કરી. ભગવાનની ભક્તિ કરે ત્યાં ભગવાન આવે અને આમ દેહ છોડાવે ને એના અગ્નિ સંસ્કાર આદિ વિધિ પણ ખુદ ભગવાન કરે. બોલો, છેન ગજબ ની કથા. આપણી કસરે કસર છે. આપણે જો દિલ દઈને ભગવાન ભજવા માંડીએ ને તો બધું જ કામ ભગવાન કરવા તૈયાર છે. આ કથા એવું કહે છે. ભગવાન શ્રી હરિ ત્યાંથી પૂર્વમાં હાલ્યા, જંગલોમાં ચાલતા આગળ ગયા હતા. બાંશી નામનું શહેર આવ્યું, ત્યાં પ્રભુ બાંશીમાં પહોંચ્યા. થોડે દૂર નદી હતી, ભગવાન એના કિનારે રહેતા, નદીમાં નાતા. ત્યાં રાજાના નોકરે ત્યાં આવી અને પક્ષીને ગોળી મારી, પક્ષી મરી ગયું. આને જોઈને વરણી ઉદાસ થઈ ગયા. તે દિવસે વરણીએ ઉપવાસ કર્યો, ખાતું નહીં. વરણી કે અહીં આપણે રહેવું જ નહીં. નદીના કિનારે અડધી રાતે વરણી આવ્યા અને વરણીને એ વખતે ત્યાં એવો સંકલ્પ થઈ ગયો, મળ્યું આ શહેર. ત્યાં તો શહેર હળગ્યું, શહેરમાં આગ લાગી, પક્ષીને મારનાર જે હતા એ બળી ગયા. અને વરણીને એમ થયું, ભારે કર્યા તો મારી વાણીને લઈને આખું ગામ હળગ્યું. એટલે વરણીએ પાણીમાં ધુબકો માર્યો, વરણી પાણીમાં પડ્યા અને શહેરમાં લાગેલી આગ ઓલાઈ ગઈ. આ એક એકતા છે, આ યોગ છે. શહેર બચ્યું અને પછી વરણીએ પાણીમાં ઊભા ઊભા હાથમાં પાણી લઈને પોતાની વાણીને શાપ દીધો. વરણીએ એમ કહ્યું કે મને ભૂલથી પણ આવો મલિન ઘાટ થઈ જાય કે આવું કાંઈક મલિન બોલાઈ જાય તો તે ક્યારેય સફળ ન થાય, નિષ્ફળ જાય. આવો શાપ. પછી શ્રી હરિ ત્યાંથી પૂર્વ દિશામાં આગળ વધ્યા. ત્યાં સિંહ બહુ મળ્યા, ટોળાના ટોળા. વરણીયાના ટોળા હોય એમ ત્યાં સિંહના ટોળા. ભગવાનને મજા આવી ગઈ સિંહ હારે. એમાં એક સિંહને ભાઈબંધ કર્યો, એને એના ઉપર અસવારી કરી, હો ઘોડે સવારી કરે એમ. મહારાજને મજા આવી ગયો કે વાહ, વટપડે આપણો સિંહ ઉપર બેસીને. આમ ગામમાં ગયા હોય ને તો બધા આશ્ચર્ય પામી જાય, પગે લાગવા માંડે, સિંહ બાપુ આવ્યા, સિંહ બાપુ. સિંહ બાપુ નામ પડી જાય ને લોકો મેવા મીઠાઈ ખવડાવે ને. કોક ગામમાં જાય, હાલો ને ઘડીક ટીખળ કરી. ત્યાં વળી વરણીને વિચાર થયો કે સાચા સંતને આવા ટીખળ પોહાય નહીં, આવું બધું શોભે નહીં. આ ક્યાં ખોટા વિચારો થયા? લ્યો, મોટા સિદ્ધને આવું શોભે નહીં. પછી બહુ સરસ વિચાર કરે છે મહારાજ. હરિ કી જેહી આશા તેહી સમ નહીં સિદ્ધ કો, આપ પૂજાવન જાસ સો જાન ના અસિદ્ધ તેહી. જેને ભગવાનની ભૂખ છે ને એ જ સાચો ને મહાન સિદ્ધ છે. જેને ખરેખર ભગવાનની આશા છે, વડભડતી ભૂખ છે, તેહી સમ નહી સિદ્ધ કો,
તેહી સમ નહી સિદ્ધ કો,
તેહી સમ નહી સિદ્ધ કો,
સિદ્ધ કો,
તેહી સમ નહી
સિદ્ધ કો,
સિદ્ધ કો. આપ પૂજાવન આશ સો જાન ના અસિદ્ધ તેહી,
આપ પૂજાવન
સો જાન ના અસિદ્ધ તેહી,
સો જાન ના અસિદ્ધ તેહી,
હરિ કી જેહી આશ તેહી સમ નહી સિદ્ધ કો,
હરિ કી જેહી આશ તેહી સમ નહી સિદ્ધ કો.
ખ્યાલ આવી ગયો ને? પોતે જે પૂજાવાની ઈચ્છા રાખે એના જેવો કોઈ અસિદ્ધ નહીં. જેને પૂજાવાનો ડોઢ છે, વાસના છે, ઈચ્છા છે, એને બિચારો કહેશે શ્રીજી મહારાજ.
बढ़ता में बढ़ता ये हाँ हरि पद एक करना ने
અધિક મોટા પિય છે ભગવાનના ચરણોમાં હેત કરવું, પરમેશ્વરમાં હેત કરવું, એના જેવી મોટપ કોઈ બીજી છે જ નહીં. જેને હરિચરણોમાં હેત હોય એના બધા જ સાધન પૂરા થઈ ગયા જાણ. અને જેને હરિના ચરણમાં હેત નથી એના બધા સાધનોને અધૂરા જાણવા.
સબ બઢતા મે બઢતા હે હા હરિ પદ એક કરના ને હા.
સબ બઢતા મે બઢતા હે હા હરિ પદ એક કરના.
જગ્યાએ પ્રેમ કરવો ભગવાનના ચરણો, બીજે ક્યાંય પ્રેમ જ નહીં રહેવા દેવાનો, બીજે ક્યાંય સુખ બુદ્ધિ નહીં રહેવા દેવાની. એક જ જગ્યાએ સુખ બુદ્ધિ, એક જ જગ્યાએ આધાર બુદ્ધિ, એક જ જગ્યાએ મમત્વ બુદ્ધિ, એક જ જગ્યાએ પ્રેમ. આ બધા સાધનમાં મોટા મોટું સાધન, બધા પ્રકારના જે કાંઈ સારા કહેવાતા હોય એમાં હારા મારું આ વરણી અખંડ પોતાના સ્વરૂપમાં રહેતા. લ્યો બોલો સરનામ હોય. વરણી ક્યાં રહેતા હતા? પોતાના સ્વરૂપમાં. બોલો. એ દેહને અને બ્રહ્માંડને હંમેશા નાશવંત અને અસ્થિર જાણતા. હંમેશા હો આસ્પ સ્વરૂપ મે રહે અખંડા આપણે બધા ક્યાં રહી છીએ? આપણે બધા ક્યાં રહી છીએ? હા. અને ભગવાન ક્યાં રહેતા હતા? પોતામાં. પોતામાં એ પોતામાં રહેતા હતા. અને આપણે બધા દેહમાં રહી છીએ, મડદામાં. મડદામાં
આપ સ્વરૂપ મે રહે અખંડ. જી 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 આપ સ્વરૂપ મે રહે અખંડા. અસત હી જાનત પિંડ બ્રહ્માંડા. અસત હી જાનત પિંડ બ્રહ્માંડા. આપ સ્વરૂપ મે રહે અખંડા.
એનું જીવન ઉપદેશ છે. એ તો પરમેશ્વર છે. આ બધું આપણે કરવાનું છે એમ ગ્રંથકારનું કહેવું છે.
દિશ બિન કૌન દૂજો રાહા ચલિક ગયે આદ્ય વરાહા.
દિશા સિવાય બી કોઈ રસ્તો નહીં. એવા ભગવાન ચાલતા ચાલતા આદિવરાહ ગયા, ત્યાં પહોંચ્યા. નેપાળ રાજ્યમાં કોશી નદીના કિનારા ઉપર આદિવરાહ તીર્થ આવેલું છે. ત્યાં મંદિરમાં વરાહ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે. ત્યાં 3 દિવસ રોકાયા. ત્યાંથી બંગાળ પ્રદેશમાં સિદ્ધપુર શહેર પહોંચ્યા. ત્યાં સિદ્ધવલ્લભ રાજા રાજ્ય કરે છે. રાજાની પ્રાર્થનાથી શ્રીહરિ ત્યાં ચાતુર્માસ રોકાણા. એ ગોપાલદાસ સાધુ સેવામાં મૂક્યો. આ ગોપાળદાસ બહુ સારા સાધુ હતા. એની એવી સમજણ હતી કે તીર્થ વ્રત યોગ તપ દાન અને યજ્ઞ આવા કરોડો સાધનો કરતા પણ ભગવાનની સેવા અધિક છે. સેવા અધિક છે કોની? ભગવાનની. કરોડો સાધન કરતા ભગવાનની સેવા અધિક છે. આ સમજવા જોઈએ. આજે હો હન 150-150 હરિભગત ના ઘર હોય તો ત્યાંના હરિમંદિર માં પૂજારી તરીકે એમાંથી એક ડોહલું નો નીકળે. ટોકરી ખખડાવીને આરતી ઉતારે, આમને નો ફાવે, ઓટલે બેહીને આખો દી ગપ્પા મારે. ગોપાલદાસ જેવી જો સમજણ આવી જાય ને તો હરિની હાંજ હવાર આરતી ઉતારવા ગામડે ભાભાઓની પડા પડી થાય. હે ભાઈ, મહિનાથી તમે આ મંદિરની સેવા કરો છો, મહિનો અમને લાભ દો બાપા. કરોડો સાધન કરતા અધિક છે હરિની સેવા. પણ કોઈને ખબર નથી આની. આની કોઈને ખબર નથી કે આ આવો મોટો લાભ છે. આવો લાભ ગોપાલદાસ ને આ ખબર હતી. શ્રી હરિની સેવા મળી ગઈ, ગોપાલદાસ ફાવી ગયા. ત્યાં એ બહુ બધા મોટા મોટા સિદ્ધો હતા, કાંઈ ખાચા ને કાંઈ ખોટા, ભેદ ભેદની રાજાને સીધા બતાવતા અને માલપુડા લાડવા ટટકાવતા. સમજ્યા? વર્ણીને શ્રી હરિએ કહ્યું કે આપ મહેલમાં ઉતરો. વર્ણી કે હું મહેલમાં રાજપાટમાં ઉતરતો નથી, આમ ઉતરી સૌની હારે. તો કે તમે આમ સિદ્ધ છો કે સામાન્ય? દીર્ઘન વર્ણીએ કહ્યું, હું સિદ્ધ છું. તો કે તો તમને વિશેષ દૂધ ઘી વગેરે મળશે. તો કે સારું. બધા સિદ્ધ નદીને કાંઠે આમ વેળોમાં બેહતા ને ધ્યાન ભજન કરતા ને બધું કાંઈક કરતા હતા, બીજું બધું બોલ્યા જેવું નથી. નીલકંઠજી ન્યાજે બેઠા ને સંકલ્પ કર્યો કે લે આવે બરાબર વરસાદ, ધબધબાવીને વરસાદ આવ્યો ને જે પાણીનું પૂર આવ્યું, બાવા ભાગ્યા બધા આસનિયા તણાઈ ગયા. નીલકંઠજી ઉઠ્યા જ નહીં ને, લોકો એના ઘરમાં રહ્યા રહ્યા નદી કાંઠે જોતા હતા. એક સાધુ એલા નાના આવ્યા નહીં તૂટ્યા, બાકી બધા ભાગ્યા. હવારે આવ્યા તા તો નીલકંઠજી રેતીમ ડટાઈ ગયા હતા, પછી કાઢ્યા એવા સમાધિ વ્યા ગયા હતા. રાજાને બોલાવ્યા, રાજાને એમ થયું કે આ કોઈ સામાન્ય નથી. પછી રાજા શરણે થયા છે. આવી અદભુત વાત બની. વર્ણી ભાનમાં આવ્યા, રાજાને વર્ણી ઉપર અપાર હેત થયું. પછી રાજમહેલમાં લઈ આવ્યા, વર્ણીનું માન વધ્યું. આ જોઈને બીજાને ઈર્ષ્યા થઈ, લ્યો હવે આનું શું કરું. પછી ત્યાંના બાવાને એમ થયું કે આ ક્યાંથી આવ્યો, આપણી સીધાઈ એને બારી પાડી દીધી, પાકા સીધા મળતા બંધ થઈ ગયા. એ તો સીધો એને મળે ને રાજા, કે એ કઈ સિદ્ધ નથી તમે, હવે બધું જે મળતું હશે એ મળશે હાદું. એટલે મગજ ગયો ક્યાંને કાઢો અહીંથી. પછી વર્ણીને મારી નાખવા, મીઠ બૂઠ નાખી, વર્ણીને કાંઈ લાગ્યું નહીં. પછી ગોપાલદાસ ઉપર નાખી, બિચારા ગોપાલદાસ બેભાન જેવા થઈ ગયા. વર્ણી અને કૃષ્ણ મંત્ર કાનમાં કહીને બચાવ્યા. જેને મૂઠ નાખી દી ઉલ્લીને પીડ્યો બઠ્ઠો. પછી એના માણસો બધા પગે લાગ્યા, બાપા તમારી સિવાય કોઈ ઉદ્ધાર નહીં કરે, ભગવાને એને બચાવ્યો. પછી બધા સિદ્ધોને હાન ભાન આવી ગઈ કે આ તો કોઈક મોટા છે. પછી બધું ડાપણ પીડ્યું મૂકી, અભિમાન પીડ્યું મૂકી. આમ તો મૂળ તો ભેખ ને સાધુ તો ખરા સમજ્યા અને પરમાત્માનો સ્વીકાર કર્યો. બધા પગે લઈ ગયા. હા, એમાં વળી તેલિંગ દિશાનો એક બ્રાહ્મણ આવ્યો, ત્યાં ટેલ નાખતો હતો. એમાં રાજાએ એને વળી હાથી વગેરે દાન દીધું. આને લેવાય નહીં, પાપ બહુ લાગે, પાપ બહુ લાગ્યું. તે કાળો થઈ ગયો, પછી લોકોએ ઠેકડી બહુ કરીને, પછી મરવા તૈયાર થયો. પછી કોકે કીધું કે મરીમાં રાજાના દરબારમાં પેલા બાલુડા યોગી છે ને, ત્યાં પગે પડ તને હારો કરશે. પોકાર કર્યો નીલકંઠના પગમાં પડીને, મને કાળા માછી ધોળો કરો, મારી આબરૂ ગઈ નહીં તો મરીશ. ભગવાને એને આશીર્વાદ દીધા, એ તરત ધોળો થઈ ગયો. આવું ત્યાં બન્યું હતું. એને પાપથી છોડાવ્યો, પોતાનો આશ્રિત કર્યો. પછી સિદ્ધ વલ્લભ રાજાને ખૂબ ભગવાને સારો ઉપદેશ આપ્યો અને રાજાને મહારાજે સમાધિ કરી. આને સમાધિમાં એવું દેખાણું, અનંત અવતાર, ચારેય કોર આ નીલકંઠ વર્ણીને હાથ જોડીને ઉભા. અનંત અવતાર ભયે હે જેતે મૂર્તિ ચહુ કોર બેઠે હે તેતે કર જુગ જોર રહે દર્ગ જોરી એક પલક દૂર લેતું. બધા અવતારો આ નીલકંઠ વર્ણીની હામું એક એક નજરે જોઈ રહ્યા છે ભાઈ, પલક પણ દ્રષ્ટિ ત્યાંથી આગી નથી લેતા. આવું બધું સિદ્ધવલ્લભે સમાધિમાં જોયું સર્વોપરીપણું શ્રી હરિનું. નૃપ દેખી આશ્ચર્ય ભય, સબ યહ કારણ રોગ. આ હા, તો બધાના કારણ છે, બધા અવતાર નું મૂળ છે. કારણ કે કારણ મૂર્તિ યહ સિંહાસન બેઠે અનુપ, સૌ મૂર્તિ યહાં આત નહીં ત્યાં રહે યહાં દેખાત, એસી હૈ કલા આયાહી મેં બ્રહ્માદિક દેવ મુજા. અરે આ અક્ષરધામાધિપતિ કારણ ના કારણ પુરુષોત્તમ નારાયણ, આ ક્યારેય અક્ષરધામ ખાલી કરીને ક્યાંય જાતા નથી, તો તિહા રહે યહાં દેખાત. હા તો ત્યાં રહ્યા થકા અહીં દેખાય છે. આમની કળામાં તો બ્રહ્માદિક મુજાઈ જાય છે. અક્ષર આદિક મુક્ત તાકુ જાન ન પરત કબુ, અક્ષરના મુક્તો વગેરેને પણ આ નારાયણના સ્વરૂપમાં પૂરેપૂરી ક્યારેય કશી ખબર પડતી નથી. એસે સામર્થ યુક્ત શ્રીહરિ કુ કુન લખ શકે, આવા ભગવાનને જેવા છે એવા કોણ ઓળખી શકે ભાઈ, કોણ પામી શકે, માપી શકે, લખી શકે, કાંઈ ન થાય. સિદ્ધવલ્લભ ને આવું બધું ભગવાનનું મહાત્મ્ય જણાણું, ઐશ્વર્ય જણાણું, પ્રતાપ જણાણો, પછી સમાધિમાંથી જાગ્યા. નીલકંઠ વર્ણી ને આખા કુટુંબે સહિત પોતે સ્વીકાર્યા, બધો પરિવાર ભગવાનને આશ્રિત થયો. ત્યાં દીપાવલીને અન્નકૂટ ઉત્સવ ભગવાને કર્યો. ત્યાંથી રાજાએ અશ્વારી સહિત વર્ણીને હાથી ઉપર બેસાડી આખા ગામમાં ફેરવ્યા, બધાને દર્શન કરાવ્યા. અને પછી નીલકંઠ વર્ણી કે અબ્બાય બાય, હે હવે અમારે જવું છે. રાજાએ આગ્રહ ઘણો કર્યો પણ રોકાણા નહીં. એટલે આ બધા સાધુ અને ભાન આવી ગયેલી, હાન આવી ગયેલી, નીલકંઠને મોટા માનેલા એટલે એ બધા આયરે આવેલા. હવે અત્યારે નીલકંઠ એકલા નથી, સંતનું ટોળું નીલકંઠજી બધા ત્યાંથી ફરતા ફરતા કામાક્ષી દેવીને ત્યાં આવ્યા, અને ત્યાંના આજુબાજુના કોઈ ગામડામાં એક બગીચો હતો ત્યાં ઉતરેલા. સમજાઈ ગયું તમને? ત્યાં ઓલો પીબક આવે છે, હવે તમે એની બધી વાત જાણો છો એટલે હું અહીં કંઈ કહેતો નથી. પીબેક પરાજય વર્ણી ત્યાં એક મહિનો રોકાણ, પછી નવલખા પર્વતે વાલે મારે પ્રયાણ કર્યું. મેં તમને કીધું તો અમુક સ્ટેશન કપાઈ જાય. શ્રીહરિએ નવલખો પર્વત જોયો. પોષી પૂનમે હાંજે શ્રીહરિ પર્વત ઉપર ચીડ્યા. મૂર્તિમાન નવલખો પર્વત સિદ્ધનું રૂપ ધરીને શ્રીહરિના ચરણે પડ્યો. ત્યાં કેટલાક બીજા સાધુ તલેટીમાં હતા, બધા સિદ્ધ હતા, તપ કરતા હતા, પણ એ કાચા સિદ્ધ હતા. શ્રીહરિએ પર્વતને પૂછ્યું કે આ સિદ્ધો કોણ છે, રાતમાં દેખાય એ કયા સિદ્ધો? નવલખો પર્વત કે મહારાજ આ બધા નવા સિદ્ધો છે, હજી સાધના સાધે છે, રાતમાં દેખાય નવલાખ સિદ્ધ છે, એ બીજા છે એમ. હા મહારાજ, કે એ કેવા છે? આમ ઉત્કંઠા હતી મહારાજને. ત્યારે કહ્યું એમના વેંત ઓરસ ચોરસ ગોળ અગ્નિકુંડ હોય છે યજ્ઞના, એક ગજ ઊંડા હોય છે. એ કુંડમાં સિદ્ધોનો એવો પ્રતાપ છે, દિવસે એમાંથી પાણી નીકળે આખો દી, અને રાતે અગ્નિ નીકળે, અને અગ્નિની સાથે આ બધા સિદ્ધો એ કુંડમાંથી બહાર નીકળે, અને હવારે પછી એમાં વૈયા જાય. દિવસે આ પર્વતને આ કુંડ ખાલી દેખાય, બકાઈ ન હોય. આવી વાત સાંભળીને મહારાજને બહુ આશ્ચર્ય છે. અને કેટલાક બીજા સિદ્ધો ગુફાઓમાં રહેનારા છે, એ બીજા નવ લાખ સિદ્ધો થી બીજા. અને આ બધું હે વર્ણી સિદ્ધ હોય નહીં દેખી શકે. અને આપ તો સિદ્ધ ના સિદ્ધ પરમેશ્વર છો, મને કૃતાર્થ કરવા અહીં આવ્યા છો, બહુ કૃપા કરી એમ કહીને બધા યોગીઓ ને નવલખો પર્વત ને બધા મહારાજ ની આગળ બેસી ગયા. શ્રીહરિએ યોગાભ્યાસ વિશે થોડાક પ્રશ્નો કર્યા, તેઓનું વૃત્તાંત પૂછ્યું. આ બધાએ પોતાની બધી દૈનિક ક્રિયા પ્રક્રિયા વાતો ચિતો કરી. પછી શ્રીહરિએ એમને એમની જે કંઈ ભૂલ હતી, કસર હતી, એને ટાળવા વાત કરી. પ્રગટ શ્રી કૃષ્ણનું ધ્યાન અહોનિશ ધરવું એમ કીધું, અને એ વિના એટલે કે ધ્યાન વિના, ભગવત સ્મૃતિ વિના એક શ્વાસ પણ ન લેવો એવું યોગીઓને મહારાજે કહ્યું. પરમાત્માનું ધ્યાન કરવું, એમની મૂર્તિમાં વૃત્તિ રાખવી, તે જ યોગાભ્યાસનું ફળ છે. ફળ વિના તો કોઈ વૃક્ષ પણ શોભતું નથી ભાઈ. એક કલ્પ પર્યંત જીવી શકાય એવી દેહના દીર્ઘાયુષ્યની સિદ્ધિ મળી હોય તો પણ તેનું શું વિશેષ ફળ છે? તેમાં તો કાંઈ ફળ રહ્યું નથી. કલ્પ આયુષથી પણ શું મળે? દેહદર્શી તો ભોગી છે, આત્મદર્શી જ ખરો યોગી છે. અરે થોડું જીવવું નાનો ખાડો, જાજુ જીવવું મોટો ખાડો, બીજું કાંઈ છે નહીં કે. સત્સંગ બિનિહી તેહ સુજત નહીં, અજ્ઞાન વડો હરિપદ કરના નેહ થાશે બડો નહીં મોક્ષ કહું. આ બધી વાતો સત્સંગ સાચો મળે ત્યારે સમજાય છે. અને ભગવાનના ચરણમાં પ્રેમ કરવો એનાથી કોઈ મોટો મોક્ષ છે જ નહીં. આવી બધી વાતો કરી પછી ઓલા લોકોએ પૂછ્યું કે તમે શા માટે જન્મ લીધો છે, શા માટે ગ્રહ ત્યાગ કર્યો છે, વનમાં શા માટે નીકળ્યા, તપશ્ચર્યા શા માટે કરો છો? શ્રીહરિ પૂછે છે પેલા યોગીઓને કે ભાઈ આ બધું તમે શું કામ કરો છો? ત્યારે કેટલાક યોગીઓ એવું બોલ્યા કે અમારે તો છે ને દેહને અમર બનાવવો છે, હો એટલે અમે આ બધું તપબપ કરીએ છીએ. પણ હવે તમે બધી વાતો કરીને એટલે અમને સમજાઈ ગયું કે થોડું જીવવું એ નાનો ખાડો, મોટું જીવવું મોટો કૂવો. દેહને જે રાખવા ઈચ્છે એ બધા ભોગી, અને ભગવાનમાં દિલ લગાવી દે સાચા યોગી. હવે આપ કહો એમ જ અમારે કરવું. ત્યારે શ્રીહરિએ એમને હેતે કરીને કહ્યું કે તમે બધા અંતર્દૃષ્ટિ રાખો, દેહમાં કોઈ ચીજ સુખદાયી નથી. મળમૂત્ર પરુ રુધિરથી ભરેલો, અસ્થિ રોમથી ચરમથી મઢેલો આ દેહ છે, આને હું અમર બનાવીને કામ છે. દેહને તજી અભ્યાસ કરો, આત્મ અભ્યાસ રોજ કરજો, દેહભાવ ટાળો. આત્મા પરમ પ્રકાશ છે, અજર છે, અમર છે, અછેદ્ય છે, એને પોતાનું સ્વરૂપ માનો. દેહના બધાય ભાવોનો ગુણોનો ત્યાગ કરો, અને એમ જ્યારે તમે કરશો ત્યારે જ તમે હું રૂપ કૃષ્ણને પામશો એમ કીધું. કૃષ્ણ કો હમ સમ દેખહી, પછી તમે અમારા જેવા કૃષ્ણને દેખશો એમ. આવી બધી એમની ભાષા હતી મહારાજની. શ્રીહરિના કહેવા મુજબ આ સિદ્ધોએ પછી યોગા અભ્યાસ કર્યો, ખૂબ મહેનત કરી, અને આ સિદ્ધો સિવાયના જે 9 લાખ સિદ્ધો હતા એને તો શ્રીહરિએ પોતાના સ્વરૂપનું ધ્યાન કરાવી અને ત્યાં ત્યાં બધાનો મોક્ષ જ નાખ્યો. અને ઓલા બધા સિદ્ધો અભ્યાસમાં લાગી ગયા. પછી એ બધા સિદ્ધોને આ 9 લખા યોગીનું જે સ્થાન હતું ત્યાં મૂક્યા, અને ઓલા જે યોગી હતા એ બધા રાતે દેખાતા બંધ થઈ ગયા. સિદ્ધોને આશ્ચર્ય થયું, 9 લખા પર્વતને પણ આ બહુ મોટું આશ્ચર્ય લાગ્યું હતું. પર્વતે કહ્યું, મારો તો ઉદ્ધાર કરો હવે, એ પ્યારા મારો મોક્ષ ક્યારે થાય, મારો મોક્ષ થયો વર આપો. ત્યારે પ્રભુ શ્રીહરિએ મધુર હાસ્ય કરીને તે 9 લખા પર્વતને ઈષ્ટવર દીધો, અને દારૂણ બંધનથી એનો પણ મોક્ષ કર્યો. 9 લખામાં શ્રીહરિ 3 દિવસ રહ્યા. પછી હાથીના માર્ગેથી હેઠા ઉતર્યા, પર્વત ઉપરથી ઉતરી ઉત્તર દિશા તરફ ચાલ્યા. ત્યાં બાલવા કુંડ આવ્યા, ત્યાં સ્નાન કર્યું, 3 દિવસ ત્યાં રહ્યા. પછી અગ્નિકોણમાં ચાલ્યા અને ગંગા સાગર સંગમે પહોંચ્યા, ત્યાં તીર્થ સ્નાન કર્યું, 3 દિવસ રહ્યા. વાણમાં બેસી ભગવાન શ્રીહરિ ખાડી ઉતરી અને કપિલાશ્રમ ગયા. હવે ભગવાનને થોડા કપિલાશ્રમમાં આપણે રોકીએ. સર્વે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ.